समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 356 थी 365 नो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आज अर्थनुं कलश रूप काव्य अमृतचंद्राचार्य भगवान कहे छे। कलश 215 शुद्ध द्रव्य निरूपण अर्पित मते तत्वम समुत्पश्यतो न ऐक द्रव्यगतम चकास्ति किमपि द्रव्यांतरम जातु चित नानम ज्ञेयम अवैति यत्तु तदयम शुद्ध स्वभावोदय। किम द्रव्यांतर चुंबन आकुलो दियो तत्वात च्यवंते जना। श्लोकना अर्थमां अहींया कहे छे કે શુદ્ધ દ્રવ્ય નિરૂપણ અર્પિત મતે તત્વમ સમુત્પશ્યતઃ, જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે એટલે કે લગાડી છે અને જે તત્વને અનુભવે છે તે પુરુષને, જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે લગાડી છે અને જે તત્વને અનુભવે છે એટલે કે જેણે શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કર્યું છે અને એવા તત્વને એ અનુભવે છે તેવા જીવની વાત લીધી છે, તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી। એક દ્રવ્ય ગતમ કિમ અપી દ્રવ્ય અંતર જાતું ચિત્ત ન ચકાસતી, જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે લગાડી છે એટલે કે પોતે શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કર્યું છે, સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે, એને એવો જ અનુભવ છે અને તે તત્વને એ જ રીતે અનુભવે છે, એવો પુરુષ એટલે કે એવો જીવ એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું છે એમ એને બિલકુલ ભાસતું નથી। જેણે આત્માની બુદ્ધિ થઈ છે એને એમ નથી લાગતું કે એક દ્રવ્યની અંદર કોઈ બીજું અન્ય દ્રવ્ય રહ્યું છે, એને બિલકુલ એમ નથી લાગતું। દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે, એને પોતાનું સ્વરૂપ જણાયું છે અને જગતનું સ્વરૂપ પણ જણાયું છે, પોતે બધાથી ભિન્ન જુદો ભગવાન આત્મા છે એવા અનુભવની સાથે એને દ્રવ્યની સ્વતંત્રતા પણ સાથે સમજાઈ જાય છે કે કોઈ પણ દ્રવ્ય, જેમ હું બીજા દ્રવ્યોથી ભિન્ન છું તેમ દરેક દ્રવ્ય અન્ય દ્રવ્યથી ભિન્ન છે, એટલે એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું નથી। એટલે કોઈ પણ એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય રહ્યું છે એવું ક્યારેય એને ભાસતું નથી। જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે। યતતુ જ્ઞાનમ જ્ઞેયમ અવૈતિ તત્ અયમ શુદ્ધ સ્વભાવ ઉદય। જ્ઞાન જ્ઞેયને જાણે છે એ કઈ જ્ઞેયને કારણે નહીં, પરંતુ જ્ઞાનનો શુદ્ધ સ્વભાવ છે એ તો જ્ઞાનનો જ એવો સ્વભાવ છે એટલે જ્ઞેયોને જાણે છે, એમાં જ્ઞેયો છે માટે જાણે છે અથવા તો જ્ઞેયને કારણે જાણે છે, જ્ઞેયો કંઈક કરે છે એટલે જ્ઞાનમાં જણાય છે એમ કાંઈ નથી। જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે। આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુલ બુદ્ધિવાળા થયા થતા તત્વથી શા માટે ચ્યુત થાય છે? જેના દ્રવ્ય અંતર ચુંબન આકુલ ધ્યેય તત્વાત થી જવંતે. જ્યારે જ્ઞાન જ્ઞેયને જાણે છે એમાં જ્ઞાનનો શુદ્ધ સ્વભાવ છે એ જ ઉદયમાં આવ્યો છે, એ જ પ્રકાશિત થાય છે, એ જ એનું કારણ છે. આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતા કરીને, એટલે અન્ય દ્રવ્ય સાથે જોડીને, અન્ય દ્રવ્ય સાથે ભેળવીને આકુળ થાય છે અને એમ એ તત્વથી ચ્યુત થાય છે. તો એમાં આચાર્ય ભગવાન આશ્ચર્ય દર્શાવે છે કે એવું શા માટે કરી રહ્યા છે. જ્યારે જ્ઞાન જ્ઞેયને જાણે છે અને જ્ઞાન એ જ્ઞેયથી જુદું છે અને એમાં તો જ્ઞાનની શુદ્ધતા દર્શાય છે, આવું છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થતા તત્વથી, એટલે શુદ્ધ સ્વરૂપથી શા માટે ચ્યુત થાય છે? જો તત્વ સ્વરૂપથી ચ્યુત થતા નથી તો પછી પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. કેમ કે શરૂઆતમાં જ કહ્યું કે જે તત્વને અનુભવે છે, જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં પોતાની બુદ્ધિને સ્થાપી છે, લગાડી છે, અને જે તત્વને અનુભવે છે, એનો તો ક્યારેય એમ લાગતું જ નથી કે એને એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય હોય, એવું ક્યારેય ભાસતું જ નથી. એટલે એ તો પહેલા જ સ્પષ્ટતા કરી. પણ જે તત્વને અનુભવતા નથી, તત્વનું જેમણે લક્ષ્ય કર્યું નથી, એ જ તત્વથી ચ્યુત છે. અને એ તત્વથી ચ્યુત છે એ માટે આશ્ચર્ય બતાવતા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, જ્ઞાન અને જ્ઞેય બંને જુદા છે. જ્ઞાન જ્ઞેયને જાણે છે, એમાં જ્ઞેયનું કાંઈ કરવા પણ નથી, જ્ઞેય સાથે જ્ઞાનને કાંઈ જોડાવાનું પણ નથી. માત્ર એ તો જ્ઞાનનો શુદ્ધ સ્વભાવનો ઉદય છે એટલે એ જ્ઞેય જણાય છે. આવું સ્પષ્ટ હોવા છતાં લોકો જ્ઞાન અને અન્ય દ્રવ્યને ભેગા કરીને, જ્ઞાન અને અન્ય દ્રવ્ય સાથે સંબંધ દર્શાવીને એવી ઊંધી માન્યતા કરીને એ આકું થાય છે અને એમ એ પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થાય છે. તો એવું શા માટે કરે છે? જ્યારે જ્ઞાન જ્ઞેયથી તદ્દન જુદું છે, એ જ્ઞેયને જાણે છે, તો એ જ્ઞાનની શુદ્ધ દશા છે, એનો શુદ્ધ સ્વભાવનો ઉદય છે. અને આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી, સ્પર્શ હોવાની માન્યતાથી એટલે કે એને એ મળેલું છે, એમાં એ પ્રવેશ્યું છે એવી ઊંધી માન્યતાથી, જ્ઞાન દ્રવ્ય સાથે મળેલું છે એવી ઊંધી માન્યતાથી લોકો આકુળ બુદ્ધિવાળા થયા થતા તત્વથી શા માટે ચ્યુત થાય છે? શુદ્ધ સ્વરૂપથી શા માટે ચ્યુત થાય છે? આચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી છે. અગાઉની ગાથાઓમાં કુમકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશમાં કહી છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે શુદ્ધ નયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી, એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય પહોંચતું નથી. શુદ્ધ નયની દ્રષ્ટિથી વિચારીએ, શુદ્ધ નયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારવામાં આવે તો એક દ્રવ્યનો પ્રવેશ બીજા અન્ય દ્રવ્યમાં દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. પહેલી વાત તો એ કરી કે શુદ્ધ નયની દ્રષ્ટિથી જુઓ, દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ, શુદ્ધ નયથી જુઓ, જેવું દ્રવ્ય શુદ્ધ છે એ રીતે જુઓ. સુજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો તત્વનું સ્વરૂપ એવું છે કે કોઈ પણ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્ય સાથે ભળતું નથી. કોઈ એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય છે નહીં, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રવેશ છે જ નહીં. છતાં જ્ઞાનમાં એમ લાગે કે બીજું દ્રવ્ય છે તો એ જ્ઞાનમાં એ અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, એ જણાય છે. તો એમાં એમ નથી કે એ દ્રવ્ય આવી ગયું છે, એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. એટલે જ્ઞાનમાં એ દેખાય છે કે બીજું દ્રવ્ય છે, પણ બીજું દ્રવ્ય છે તો એ એનાથી જુદું છે એમ દેખાય છે. એમ નથી દેખાતું કે જ્ઞાન અને બીજું દ્રવ્ય એકરૂપ છે, એમ કઈ નથી દેખાતું. જે દેખાય છે એમાં શું છે? જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તો એ જ્ઞાનથી જુદા પ્રતિભાસે છે. જ્ઞાનમાં જેટલા દ્રવ્યો પ્રતિભાસે છે તે બધા જ્ઞાનથી જુદા છે. જ્ઞાનમાં રહીને જ્ઞાન એને જાણે છે, જ્ઞાન એ પરદ્રવ્યોમાં પહોંચીને જાણતું નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી, એટલે એ પરદ્રવ્યોને સ્પર્શતું નથી કે તેઓ, એટલે પેલા પરદ્રવ્યો એ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું ઊંધું માનતા થકા, ખોટું છે ને, તો એવું માનતા થકા એ ઊંધું માને છે. એટલે જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે અને તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરી અને આચાર્ય દેવ કહે છે કે આ લોકો તત્વથી કાં ચ્યુત થાય છે, તત્વને જેમ છે તેમ નહીં સમજે તો પછી તત્વથી ચ્યુત થવાશે. શુદ્ધ ભાવ થયો છે એને જાણવાવાળું જ્ઞાન છે તો એ એનાથી જુદું છે. જ્ઞાન શુભભાવથી જુદું છે, શુભભાવ જ્ઞાનથી જુદો છે. એમ શુભભાવને એ જાણે છે ત્યારે એ શુભભાવ જ્ઞાનરૂપ થતો નથી, જ્ઞાન શુભભાવરૂપ થતું નથી. આવું છે તો પછી જીવ શા માટે શુભભાવરૂપ થઈ અને પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે? શુભભાવ દ્વારા ધર્મ માની અને એ પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે, પોતાના સ્વરૂપને છોડીને ચાલ્યો જાય છે. બહુ મહત્વની વાત કરી છે. આપણે વ્યવહાર વ્યવહાર કહીએ કે ભાઈ વ્યવહાર વિના ધર્મ નહીં થાય, શુભભાવ વિના ધર્મ નહીં થાય, અહીંયા તો બહુ સ્પષ્ટ કરી દીધું છે કે જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનની સ્વચ્છતા છે, જ્ઞાનની નિર્મળતા છે. એટલે બધા જ્ઞેયો એમાં જણાય છે અને બધા જ્ઞેયો જણાય છે તો એ રીતે જીવને શુભભાવ આવ્યો છે તો શુભભાવ પણ એમાં જણાય છે. પણ શુભભાવ મારો છે, શુભભાવરૂપ હું છું અને શુભભાવરૂપ નહીં થાવ તો મને ધર્મ નહીં થાય, આવી ઊંધી માન્યતા કરી અને તત્વથી શા માટે, એટલે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માથી શા માટે એ ચ્યુત થાય છે, શા માટે એ પોતાના સ્વરૂપને છોડી દે છે? અને તો આચાર્ય ભગવાનનું એમ કહેવું છે કે પોતાના શુદ્ધ સ્વરૂપથી શા માટે ચ્યુત થાય છે? શુભભાવની રૂચિમાં એ પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થાય છે એ માટે આચાર્ય ભગવાને કરુણા કરી છે. જેમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવા મહાપુરુષોને, જ્ઞાની પુરુષોને જ્યારે અન્ય લોકો પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને શુભભાવમાં રાચી રહેતા હોય ત્યારે આવી કરુણા સહજ રીતે થાય છે. કેમ કે પોતે જે સ્વરૂપમાંથી આવતો આનંદ છે એને અનુભવ્યો છે ને, એટલે એમને અંતરમાં એમ થાય છે કે બીજા બધા જીવો પણ એવા પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે અને પોતાના સ્વરૂપની રૂચિ વધારીને એમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરે, આવી એમની ભાવના છે. એટલે અહીંયા આચાર્ય ભગવાનને એ કરુણા આવી જાય છે કે આ લોકો બિચારા અજ્ઞાનવશ ઊંધી માન્યતા કરીને જે પરદ્રવ્ય છે અથવા તો જે પરના લક્ષી થતો સુખભાવ છે એમાં એ જોડાઈ જાય છે, જે એનું જ્ઞેય છે, જે જ્ઞેય છે એની સાથે એ પોતે જોડાઈ જાય છે. પોતે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એ એની સાથે શા માટે જોડાઈ જાય છે? જે માત્ર જ્ઞાનમાં જણાય જ છે તો એમાં એને એની સાથે જોડાઈ અને પોતાના સ્વભાવને છોડીને એમાં ચાલ્યા જવાની શું જરૂર છે? ઊંધી માન્યતાને કારણે એ એમાં જોડાઈ જાય છે. હા, જ્ઞાન છે એટલે આચાર્ય ભગવાને કરુણા કરીને આ કળશ કહ્યો છે. બહુ સુંદર કળશ કહ્યો છે આચાર્ય ભગવાનને. ઘણી વાર આવા ભાવ આવ્યા છે અને આવા કળશ સમયસારમાં એમણે ઘણા લખ્યા છે કે શા માટે જીવો આમ કરે છે. જ્યારે જ્યારે તત્વની સમજ આપી છે તે પછીથી પાછા એવો પ્રતિભાવ પોતે આપે છે, કરી છે, જીવો આવું શા માટે કરે છે જ્યારે તત્વ આ રીતે છે? પોતાના સ્વરૂપને વિશે કેમ આનંદ પામતા નથી? હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 392, કળશ 215 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા આખી વસ્તુ જે છે તે ઉત્પાદ વ્યય દ્રવ્યમય એમ ત્રિસત્વ સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય દ્રવ્યમય, ઉત્પાદ અને વ્યય છે તે પર્યાયના છે, અને દ્રવ્ય જે ત્રિકાળ ટકીને રહે છે, અને ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે એની ઉપર દ્રષ્ટિ કરતા એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, તે નિશ્ચય નયનો વિષય છે. બે અંશ કયા ને, એક બદલાતો અંશ પર્યાય જેમાં ઉત્પાદ વ્યય છે, અને બીજો ન બદલાતો અંશ ધ્રુવ. તો એ ધ્રુવ અંશ છે તે નિશ્ચય નયનો વિષય છે. એક સમયની પર્યાય તે અંશ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ અંશ છે, બંને અંશ છે. પણ ધ્રુવ દ્રવ્ય છે તે પૂર્ણ છે, એવું ને એવું જ રહે છે, બદલાતું નથી, શુદ્ધ એક રૂપ છે. આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય સામાન્ય ધ્રુવ એક જ્ઞાયક ભાવરૂપ તે જેણે દ્રષ્ટિમાં સ્થાપ્યું છે તે સમ્યક દ્રષ્ટિ છે. જેની દ્રષ્ટિ એવા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ પર ગઈ છે એની વાત કરી. કેમ કે આચાર્ય ભગવાને શરૂઆતમાં જેમ કહ્યું ને કે જેની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર ગઈ છે એમની માન્યતા શું છે એમ કરીને એમણે પહેલા શરૂઆતમાં એ વાત કરી. એટલે અહીંયા ગુરુદેવ પણ એ વાત લે છે. શરૂઆતમાં કહ્યું ને કે શુદ્ધ દ્રવ્ય નિરૂપણ અર્પિત મતેહ તત્વમ સમુત્પશ્યત. જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે, લગાડી છે, અને જે તત્વને અનુભવે છે તે પુરુષ, એની વાત લીધી છે. એટલે ગુરુદેવે એ વાતનો અહીંયા વિસ્તાર કર્યો કે આ દ્રવ્ય કેવું છે અને કઈ રીતે એ દ્રષ્ટિ કરાય છે. તો એવા સમ્યક દ્રષ્ટિની વાત કરી છે. વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે અંદર વસ્તુ અનંત અનંત ગુણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર છે, તેના નિરૂપણમાં, નિરૂપણમાં અર્થાત એના અનુભવમાં, એને અનુભવે, એમાં જેણે બુદ્ધિને સ્થાપી છે, અને પછી એને એવો અનુભવ પણ થાય છે, એટલે કે છે, અને જે શુદ્ધ તત્વને અનુભવે છે તે સમ્યક દ્રષ્ટિ પુરુષને અહીં કહે છે કે એક દ્રવ્યની અંદર કોઈ પણ દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. એવા સમ્યક દ્રષ્ટિને એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય રહેવું છે એમ બિલકુલ જણાતું નથી. જો આ તો ચોથા ગુણસ્થાનની વાત છે, અવિરતિ સમ્યક દ્રષ્ટિની વાત છે, પાંચમે શ્રાવકની અને છઠ્ઠે સાતમે મુનિની તો કોઈ ઔર અલૌકિક દશા હોય છે, હજી તો ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થયું છે ત્યાં જ આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, ત્યાં જ દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને બદલાઈ જાય છે તો એને પરદ્રવ્ય સાથે પોતાને કોઈ શબ્દ નથી, એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ શબ્દ નથી, બંને દ્રવ્યના સ્વતંત્ર પરિણમન જેમ છે તેમ જ યથાસ્થાને યથાવત ચાલે છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસતું નથી, પેસતું નથી, પ્રવેશ પામતું નથી. આ તો સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. સમ્યક દ્રષ્ટિ આવું શ્રદ્ધે છે, આવું જ જુએ છે, એને ક્યારેય એમ નથી લાગતું કે એક દ્રવ્યની અંદર કોઈ બીજું દ્રવ્ય રહ્યું છે, એમ બિલકુલ વાસતું નથી. આ તો ચોથા ગુણસ્થાનની દશા છે. ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય છે. ચારિત્રનો પુરુષાર્થ આખો ત્યાંથી તો શરૂ થાય, જ્યાં માન્યતામાં જ ફેર છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે મેળવી અને પર્યાય તરફનું લક્ષ્ય છે એવો પર્યાયની મુખ્યતાથી વર્તનારો જીવ પોતાના દ્રવ્ય સ્વભાવને જાણતો નથી ને ત્યાંથી ચ્યુત થઈ જાય છે. એટલે આચાર્ય ભગવાને આવી ગાથા લખવી પડી છે. શુભ હોય કે અશુભ હોય એ પણ એનાથી જુદું છે, પર છે, અને એ પર સાથે પોતે એક રૂપ થઈ અને ધર્મની માન્યતા કરે છે તો એમાં પોતાનું મહામૂલું તત્વ ને ભૂલી જાય છે, છોડી દે છે, ત્યાંથી ચ્યુત થઈ જાય છે. સ્વરૂપથી ચ્યુત થઈ જાય છે. સ્વરૂપથી ચ્યુત થયા વિના કઈ શુભાવ રૂપે પરિણમાતું નથી. સ્વરૂપમાં રહ્યો હોય અને શુભાવ રૂપે પરિણમે એમ તો બનતું નથી. તો જે જે શુભભાવ ને ધર્મ માને છે, શુભભાવ દ્વારા ધર્મ માને છે, અથવા તો શુભભાવમાં રહી અને શુદ્ધમાં જવાશે એવી માન્યતા કરે છે, એને ભગવાન આત્માની કાંઈ ખબર નથી. પોતાનું સ્વરૂપ એક તરફ છે, શુભભાવ બીજું પરદ્રવ્ય છે બીજી તરફ છે. તો એ એક જગ્યાએ હશે તો બીજી જગ્યાએ નથી. બહુ સહેલું સમજાય એવું છે. હું સુરતમાં છું તો પછી હું મુંબઈમાં કેવી રીતે હોઉં? એ જગ્યાએ હું હોઈ શકું જ નહીં. પોતે શુભભાવમાં છે તો પછી પોતાના સ્વરૂપ વિશે નથી, સ્વરૂપથી ચ્યુત થયો છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા સચિદાનંદ જ્ઞાન આનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. આવો પોતે છે સચિદાનંદ જ્ઞાન આનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. એવા સ્વરૂપનો, એવા ભગવાન આત્માનો, એટલે એનો જેને અનુભવ થયો તેને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. આનંદ આવે છે એ પર્યાયમાં અનુભવાય છે. એ સમયની પર્યાયમાં આનંદ આવ્યો, એ પર્યાય પતી ગઈ. ફરી પાછી એવી બીજી થઈ, ત્રીજી થઈ, કેટલીક પર્યાયો એવી થઈ, એ બધું પર્યાયમાં થઈ. સમુદ્રમાં જેમ પાણીની ભરતી આવે છે ને તેમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પોતાના પૂર્ણ સ્વરૂપની દ્રષ્ટિ થતા પર્યાયમાં આનંદ અને શાંતિની ભરતી આવે છે. કે ભરતી આવે છે ને સમી જાય છે. એવી જ રીતે આ પર્યાયો ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે, પણ એ પર્યાયમાં એને અલૌકિક આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. એવી એ પર્યાય છે. ક્યારે થાય છે આવી પર્યાય? કે જ્યારે દ્રષ્ટિ ધ્રુવ પર જાય છે ત્યારે. ઘણી વાર મહાપુરુષો એક બીજું પણ ઉદાહરણ આપે છે કે જેમ પૂર્ણિમાનો ચંદ્ર છે એના કિરણો સમુદ્ર ઉપર પડે છે તો એમાં ભરતી આવે છે, એવી રીતે આ ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ પડતા એવી આનંદની ભરતી રૂપ પર્યાયો ઉત્પન્ન થાય છે. આવી રીતે પણ રૂપક કરે છે. અહીંયા કહે છે કે આવા ધર્મી પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જેને આવો આનંદ થયો છે, જેને સમ્યક દર્શન થયું છે, એને એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય રહ્યું છે એમ બિલકુલ ભાસતું નથી. શુદ્ધ આત્મદ્રવ્યમાં આ શરીર, મન, વાણી, પૈસા, કર્મ અને પુણ્ય પાપના ભાવ રહેલા છે એમ જ્ઞાની ધર્મી પુરુષને કદાપી ભાસતું નથી. આ એક આંગળીમાં જેમ બીજી આંગળી રહેલી ભાસતી નથી, તેમ જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી. એટલું બધું સ્પષ્ટ બતાવ્યું છે કે આ એક આંગળી છે તેમાં બીજી આંગળીનો અભાવ છે, બીજી આંગળીમાં પહેલી આંગળીનો અભાવ છે. બંને આંગળી જુદી છે, એક આંગળીમાં બીજી આંગળી નથી. એ જેટલું સ્પષ્ટ છે એટલું જ સ્પષ્ટ જ્ઞાનીને માટે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય નથી એ સ્પષ્ટ છે. જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી. કેમ કે એક વસ્તુમાં બીજી વસ્તુનો ત્રિકાળ અભાવ છે. ક્યારેય એક વસ્તુમાં બીજી વસ્તુ છે જ નહીં, એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય છે જ નહીં, એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય સમાઈ શકતું જ નથી. જો એમ થાય તો દ્રવ્યનો નાશ થાય, અને દ્રવ્યનો નાશ થાય તો જગતનો નાશ થાય. આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે. અહીંયા કે છે 393 પાના ઉપર કે આ તો વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે જે કહ્યો તે શુદ્ધ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પોતે તેની જેને અંતરદ્રષ્ટિ થઈ તે સંકિતી પુરુષને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં બીજી ચીજ પ્રવેશી ગઈ હોય એમ ભાસતું નથી. બધાનું છે તો એમ જ, પણ મિથ્યાદ્રષ્ટિને એવું લાગે છે કે પોતાનામાં કાંઈક બીજું પણ છે અથવા પોતે બીજાનામાં છે. પણ એ તો મિથ્યાદ્રષ્ટિ, એની ઊંધી માન્યતા છે, અજ્ઞાનવશ એમ માને છે. વાસ્તવમાં તો દરેકને માટે એમ જ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં બેસતું નથી, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત ભાવ છે. જગતમાં બીજી ચીજ નથી એમ નહીં, બીજી ચીજ તો છે, બીજું દ્રવ્ય છે, પણ એ પોતાની ચીજમાં જ નથી એમ સમજવાનું છે. જગતમાં બીજી ચીજ નથી એમ નહીં, પોતાની ચીજમાં બીજી ચીજ રહેલી હોય એમ નાનીને ભાસતું નથી. આવી વાત છે. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો સદાય અભાવ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં ઉદ્ગળ આદિ અન્ય દ્રવ્યોનો અભાવ છે. ઉદ્ગળ આદિ અન્ય દ્રવ્યોમાં બધા જ દ્રવ્યો આવી ગયા. પોતે સ્વ, પોતે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, એની અંદર કોઈ પણ દ્રવ્ય રહ્યું નથી, સર્વ દ્રવ્યોનો અભાવ છે. અનંત દ્રવ્યો છે બીજા, એ બધાનો પોતાના સ્વદ્રવ્યમાં અભાવ છે. પોતે ચૈતન્ય સર્વજ્ઞ સ્વભાવી વિતરાગ પરમેશ્વર છે. એ જાણનારો 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 માત્ર નાયક છે, અને એવા પોતાના ત્રિકાળ શુદ્ધ રહેતા દ્રવ્યની અંદર બીજા અન્ય દ્રવ્યનો ત્રિકાળ અભાવ છે. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર પણ તારા દ્રવ્યમાં નથી. અનંત સિદ્ધ છે એમાંથી કોઈ તારા દ્રવ્યમાં ના, તેઓ તેમના દ્રવ્યમાં રહેલા છે. સિદ્ધ ભગવાન પોતે પોતાના દ્રવ્યમાં છે. આ જીન મંદિર અને આ પ્રતિમા સૌ પોત પોતાના દ્રવ્યમાં રહેલા છે, કોઈ કોઈનામાં પ્રવેશતા નથી, એવો વસ્તુ સ્વભાવ છે. પુણ્ય પાપના ભાવ તે પણ વિભાવ છે, ઉદ્ગલ સ્વભાવ છે. પુણ્ય પાપના ભાવ છે એ વિભાવ છે, એ પરના લક્ષ્ય થતા ભાવ છે એ વિભાવ, એ પૂદગળ સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ નથી. આત્મા તો ચૈતન્ય જ્ઞાન સ્વભાવે છે, જ્યારે આ પુણ્ય પાપના ભાવ છે એ કંઈ જ્ઞાન સ્વભાવે નથી, એ વિભાવ છે. એટલે પૂદગળના લક્ષ્ય થાય છે અથવા તો પરના લક્ષ્ય થાય છે એવા એ સર્વ વિભાવો જ્ઞાન સ્વભાવ નથી, એટલે એને પૂદગળ સ્વભાવ છે એમ કહી દીધું. તે તારા શુદ્ધ અંતરતત્વમાં રહેલા નથી, એટલે કે એ બધા ભાવો, શુભ હોય કે અશુભ ભાવ હોય, એ શુદ્ધ અંતરતત્વમાં રહેલા નથી. એવું આ શુદ્ધ સ્વરૂપ છે, એવું આ શુદ્ધ અંતરતત્વ છે. અને એવા શુદ્ધ અંતરતત્વને, ચૈતન્ય તત્વને અનુભવનારા સંકિતી પુરુષોને એક દ્રવ્યમાં અન્ય દ્રવ્ય રહેલું કદી વાસતું નથી, એટલે પોતાના નિજ દ્રવ્યમાં અન્ય દ્રવ્ય રહેલું ક્યારેય દેખાતું નથી, અને બીજા કોઈ પણ દ્રવ્યની અંદર બીજું અન્ય દ્રવ્ય હોય એમ લાગતું નથી. પોતાના શુદ્ધ દ્રવ્યનો અનુભવ થયો છે એટલે બહુ સ્પષ્ટ છે કે દ્રવ્ય શુદ્ધ જ હોય, ત્રિકાળ શુદ્ધ હોય, એમાં બીજું દ્રવ્ય હોય નહીં. એટલે પછી એ વાત બધા દ્રવ્ય માટે એને એમ જ દેખાય છે કે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય રહ્યું હોય એવું કદી એને ભાસતું નથી, એને ભેળસેળ દેખાતી જ નથી, એને બધું સ્પષ્ટ છે. જેને ભેળસેળમાં રસ છે ને એને જ ભેળસેળ દેખાય છે, એનું લક્ષ્ય બસ ભેળસેળ તરફ જ રહ્યું છે, એટલે એ વસ્તુના સ્વરૂપને સમજી શકતો જ નથી. જે સહેજ ઊંડો ઉતરે છે એને તો દેખાય છે કે આ બે વસ્તુ જુદી છે. સમયસાર 11મી ગાથાની અંદર જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે એનો જો જરાક વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે જેને એમ લાગ્યું કે આ કાદવવાળું પાણી છે એમાં પાણી અને કાદવ જુદા છે એ ઊંડો ઉતર્યો. એણે વિચાર કર્યો કે કાદવવાળું પાણી એટલે પાણી તો છે જ અને કાદવ એનાથી જુદો છે, ભિન્ન છે, તો કાદવ જુદો છે તો જુદો કરી શકાય, અને એમ એને પુરુષાર્થ કર્યો. પણ જે એમ જોઈને ચાલ્યો ગયો કે કાદવ વાળું પાણી પીવા લાયક નથી, એમ કરીને જે ચાલ્યો ગયો એને એમાંથી શુદ્ધ પાણી મેળવવાનો પ્રયત્ન નહીં કર્યો, એની દ્રષ્ટિ તો પર્યાય ઉપર જ હતી. એને એમાં દ્રવ્ય દેખાયું જ નહીં કે પાણી જુદું છે, કાદવ જુદો છે. મોટાભાગના જીવો આવા જ છે, પર્યાય ઉપર લક્ષ કરીને જ રહ્યા છે. મોટાભાગના લાખો કરોડો જીવમાં કોઈક જ જીવ છે કે જેને દ્રવ્યની દ્રષ્ટિ પણ થાય છે. પર્યાયનું લક્ષ કરીને, પર્યાયની મહત્તા કરીને જીવો જીવી રહ્યા છે એટલે એમને વ્યવહારનું લક્ષ ઘણું છે. જે નિશ્ચય વિનાનો વ્યવહાર, જેને વ્યવહાર પણ કહેવાતો નથી, એનું જ લક્ષ રહ્યા કરે છે. પણ એની સમીપમાં જે પડેલું દ્રવ્ય, મૂળ દ્રવ્ય, એનું એ લક્ષ કરતા નથી. એટલે પ્રશ્નો ઉદ્ભવે છે, કૃપાળુદેવે આમ કહ્યું છે અને ગુરુદેવ આમ કેમ કહે છે? ભાઈ એમ નથી, કૃપાળુદેવ પણ આ વાત બરાબર સમજતા હતા, પણ પર્યાયની મુખ્યતાથી કથનો એમણે કર્યા છે. સામે એવું પાત્ર હતું તો એને એ રીતે વાત કરવી હતી તો પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. તે પર્યાયની મુખ્યતાથી જે કહેવામાં આવ્યું હોય એને એ રીતે સમજવું જોઈએ ને. કઈ અપેક્ષાથી કોને કહેવામાં આવ્યું છે એને એ રીતે સમજવું જોઈએ ને. એટલે ઉપદેશમાં જે આવે છે એ બધું પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય, પણ એનો અર્થ એવો નથી થતો કે સાથે રહેલું દ્રવ્ય છે એ કઈ છે જ નહીં, એમ તો થતું નથી. મુખ્યતા તો દ્રવ્યની હોય, નિશ્ચયની મુખ્યતા હોય કે વ્યવહારની મુખ્યતા હોય. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ નિશ્ચય તો આશ્રય કરેલો પ્રયોજનવાન છે. આ વાત આખી સમયસારમાંથી આપણે સમજવાની છે. કોઈ વસ્તુને આપણે કાઢી નાખતા નથી, પણ જ્યાં જેનું જે રીતે સ્થાન છે તે રીતે જ એને સ્થાન આપીએ છીએ. આખી ઓફિસની અંદર પટાવાળાથી માંડી અને મોટા સાહેબ સુધીના બધા જ લોકો છે, તો બધાનું પોતપોતાનું યોગ્ય સ્થાન છે. એટલે જેનું જે સ્થાન છે, જેનું જેટલું મહત્વ છે એ રીતે સ્વીકારવું જોઈએ ને. એને વિવેક કહેવાય, એને વિવેક કહેવાય. નિશ્ચયને નિશ્ચય તરીકે જાણવો, સ્વીકારવો અને એનો આશ્રય કરવો એ વિવેક છે, અને વ્યવહારને વ્યવહાર તરીકે જ જાણવો, એને આશ્રય ન થાય. આ વાત તો સમજાવી અગાઉની ગાથાઓમાં, નિશ્ચયને વ્યવહારની વાત આ રીતે તો સમજાવી છે, અને અહીંયા વધારે સ્પષ્ટ કરે છે અને જુદી રીતે સ્પષ્ટ કરે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ જ્ઞાન બધાને જાણે, પણ એથી કરીને બધામાં એ પ્રવેશે અથવા તો બીજું બધું એનામાં પ્રવેશે એમ બિલકુલ નથી. એટલે કે જ્ઞાનીને અનંતા દ્રવ્યો એના જ્ઞાનમાં જણાય છે, છતાં પણ એક પણ દ્રવ્ય પોતારૂપ થાય છે એમ બિલકુલ નથી. પોતાનામાં કોઈ પણ દ્રવ્ય પ્રવેશે છે એમ બિલકુલ ભાસતું નથી. આગળ કહે છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. શું કહ્યું ગુરુદેવ સમજાવે છે કે શરીર, મન, વાણી, પંચ પરમેષ્ટી, ભગવંતો ને પુણ્ય પાપના ભાવ ઇત્યાદિ જે પરજ્ઞેય છે તેને જ્ઞાન જાણે છે. આ બધું પરજ્ઞેય છે. સામે પંચ પરમેષ્ટી બિરાજતા હોય તે પણ આ સ્વથી જુદા એટલે પર છે, અને એ જણાય છે, જ્ઞાનમાં જણાય છે. એ બધા પરજ્ઞેય છે અને એ જ્ઞાનમાં જણાય છે. તો એ શા માટે જણાય છે? તો કે જ્ઞાનનો એવો શુદ્ધ સ્વભાવ છે માટે જણાય છે. જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે માટે એ બધા પરજ્ઞેયો જણાય છે તો જણાય છે. જ્ઞાનનો તો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, અને તે સ્વ પર પ્રકાશક પણ પર્યાયમાં પ્રગટ થયું હોવાથી જ્ઞાન જ્ઞેયોને જાણે છે. પણ જાણે છે એટલે ત્યાં જ્ઞાન જ્ઞેયોથી થયું છે એમ નથી, જ્ઞેયોને કારણે જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાનનું પોતાનું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન છે. એટલે જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે, પણ જ્ઞેયોથી કંઈ જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન પોતાનામાં રહીને એ જ્ઞેયોને જાણે છે, અને જ્ઞેયો છે એ પણ કાંઈ બદલાઈ જાય છે એમ નથી. જ્ઞેયો છે એ પોતાના સ્વભાવે પરિણમે છે. એ દ્રવ્ય છે, પરદ્રવ્ય છે, તો પરદ્રવ્ય પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. અહીંયા આને જણાવવા માટે કાંઈ બદલાઈ જાય છે એવું તો થતું નથી, કે અમુક રીતે થાય તો આને જણાય એવું તો થતું નથી. એ એમનું પરિણમન કરે છે. અરે પર જ્ઞેયોને ખબર પણ નથી કે હું ભગવાન આત્મા એને જાણું છું. એ જ્ઞેયોને ક્યાં ખબર છે કે આ ભગવાન આત્મા એ જ્ઞેયોને જાણે છે? એટલે આ બધા જ્ઞેયોને જાણનારો ભગવાન આત્મા એ પોતે જાણવા વાળો છે અને જાણે છે તો એ જ્ઞેયો રૂપ થતો નથી, જ્ઞેયોને સ્પર્શતો નથી, એટલે તો જ્ઞેયોને ખબર પણ નથી કે એમને કોઈ જાણી રહ્યું છે. જ્ઞેયોને પ્રકાશથી પોતાની જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે, અર્થાંત તે જ્ઞાનના સ્વભાવના સામર્થ્યથી પ્રગટ થઈ છે, એમાં કઈ જ્ઞેય કરે છે એમ નથી. આ દયાદાન વ્રત ઇત્યાદિ જે વિકલ્પ ઉઠે છે, શુદ્ધભાવ આવે છે, તે ખરેખર પરજ્ઞેય છે. એ જ વખતે એને જ્ઞાનની પર્યાય જાણે છે, જ્ઞાન તે પરજ્ઞેયને જાણે છે, છતાં જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશતું નથી. એ ત્યાં જ રહે છે, જ્યાં છે ત્યાં જ છે. જે વિકલ્પ ઉઠ્યો છે તે વિકલ્પ રૂપે જ રહ્યો છે, એ કાંઈ ભગવાન આત્મામાં પ્રવેશ પામતો નથી. જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવે રહીને, જ્ઞાન આકારે રહીને જ્ઞેયને જાણે છે અને જ્ઞાન જ્ઞેયમાં જતું પણ નથી. ખરેખર તો જ્ઞાન જ્ઞેયને અડતું પણ નથી, જ્ઞાન અને જ્ઞેય બંને ભિન્ન ભિન્ન જ રહે છે. કોઈને થાય કે આમાં ધર્મ શું આવ્યો, કઈક કરવાનું કહો તો ધર્મ કર્યો કહેવાય, કઈક કરીએ ને, લોકોની માન્યતા એવી છે ને. ખરેખર આત્મા કાંઈ કરી નથી શકતો, અકર્તા છે એ વાતનો સ્વીકાર નથી, એટલે એને કરવા તરફની દ્રષ્ટિ થાય છે. અકર્તા ભાવ છે એ મોટામાં મોટો પુરુષાર્થ છે, એ જાણતો નથી ને, દ્રવ્ય સૂત્રનો એ અભ્યાસ કર્યો નથી, એટલે એને એમ થાય છે કાંઈક કરવાની જ વાત આવે તો સારું, પરના કામ કરવાનો કાંઈ ઉપદેશ આપે તો ધર્મ થાય. આ તો તમે વાતો બધી કરી, શું કરવું, ધર્મનું સ્વરૂપ જ આખું બદલાઈ ગયું છે, કાંઈ ધર્મની વાત નથી. એટલે એવા પ્રશ્ન થાય કે આમાં ધર્મ શું આવ્યો. અરે ભાઈ, જરા ધીરજથી સાંભળો તો ખરો, કે આત્મા પરનું કાંઈ કરી શકે છે એ તો છે જ નહીં, તો પછી તને પરમાં કાંઈક કરી અને ધર્મ થાય એ વાત ક્યાં આવી? તું ભગવાન આત્મા કોઈનું કાંઈ કરી શકતો નથી, તું તારે તારી જાતને આત્મા તરીકે લે ને તો બધું કરવાના ભાવો છૂટી જશે. કરવું કરવું કરવું, આત્માને ક્યાં કાંઈ કરવું છે? આત્માને ક્યાં કાંઈ કરવાનું છે? અને આત્માને શરીર ક્યાં છે જ? સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? છતાં આનંદમાં છે કે નથી? સિદ્ધ ભગવાનનો વિચાર કરે તો બધા પ્રશ્નોના સમાધાનો મળી જાય. સિદ્ધ પરમાત્મા જે રીતે સુખી છે, આનંદમાં છે, શાશ્વત સુખમાં છે, હવ્યાબાદ સુખની અંદર છે શરીર વિના, તો પછી દરેક આત્માને એમ જ હોવું જોઈએ. તો પછી આ હું કરું 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 એ વાત લઈને બેઠો છું એ શું છે? કરીએ એટલે કાંઈ ધર્મ થાય? એમ તો હોય જ નહીં. પર વસ્તુ છે શરીર, પર વસ્તુ છે ને, પર વસ્તુ દ્વારા ધર્મ ક્યાંથી થાય? પર વસ્તુ કામ કરે અને આત્માને ધર્મ થઈ જાય? પર વસ્તુના કાર્યો પર વસ્તુ એના પ્રમાણે કરે તો કરે, ભલે કરતી, કે માથું નમાવે કે હાથ જોડે એથી કાંઈ ધર્મ થઈ જાય છે? કાંઈ થતું નથી. એ તો એના ભાવ કેવા છે એ પ્રમાણે પુણ્ય અને પાપના બંધ પડે છે, અને એવા અશુદ્ધ પરિણમનને છોડીને પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે તો ધર્મ થાય છે. એમાં શરીરથી તો કાંઈ કરવાનો પ્રશ્ન જ નથી. પુણ્યને પાપની અંદર પણ શરીર દ્વારા કાંઈ કરવાનું છે જ નહીં. પુણ્ય પાપના બંધ થાય એમાં પણ શરીર કાંઈ કરતું જ નથી. શરીર શું કરે? શરીરથી કાંઈ પુણ્ય પાપ થાય છે કે એના ભાવથી પુણ્ય પાપ બંધાય છે? એટલે કરવું કરવું કરીએ એટલે ધર્મ થાય. જે કરવાનું લાકડું ઘૂસી ગયું છે ને, કે કાંઈક કરીએ એટલે ધર્મ થાય, એટલે આ આવી જયારે તત્વની વાત આવી હોય ત્યારે એને એમ થાય કે આમાં તો શું કાંઈ વાતો કરી, કાંઈ ધર્મની વાત તો આવી નહીં, એટલે એમ પૂછે કે આમાં ધર્મ શું આવ્યો. આ બધાની આવી જ માન્યતા છે. જરા ધીરજથી સાંભળ ભાઈ, આત્મા પરનું કાંઈ કરી શકે છે એ તો છે જ નહીં. પરદ્રવ્યને આત્મા જાણે છે તે પણ પરદ્રવ્યના કારણે જાણે છે એમ નથી. પરદ્રવ્ય છે તો જાણે છે, પરદ્રવ્ય કાંઈક કરે એટલે આત્મા જાણે છે એમ નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, એટલે જ્ઞાન પોતાનામાં રહીને પરનો સ્પર્શ કર્યા વિના જ પરને જાણે છે. આગળ 394માં પાના પર કહે છે કે જ્ઞાનીને પોતાની ચીજમાં બીજી ચીજ આવી છે એમ વાસતું નથી. બીજી ચીજનું જાણપણું છે અને જાણપણું હોય ત્યારે પણ પોતે તો એમ જ અનુભવે છે કે હું જ્ઞાન છું, બસ જ્ઞાનીની તો આવી જ માન્યતા છે, આવો અનુભવ છે, આવું સ્પષ્ટ એમને પ્રતિભાસે છે કે બીજી ચીજનું જાણપણું છું ત્યારે પણ હું તો જ્ઞાન જ છું એમ જ્ઞાનીને ભાસે છે. સ્વસ્વરૂપને યથાર્થ ઓળખ્યા વિના મિથ્યાભાવને લઈને જીવ ચાર ગતિમાં અનંત અનંત દુઃખ ભોગવી રહ્યો છે. પરની ક્રિયા હું કરી શકું અને પુણ્ય પાપના ભાવ મારામાં છે અને પુણ્ય સારું છે એ ઠીક છે, પુણ્યનો ભાવ છે તે ભલો છે, આવી જે માન્યતા એ મહામિથ્યા ભાવ છે. જે ભાવ પોતાનો નથી એને પોતાનો માનવો એ મિથ્યાત્વ. જે પોતાના સ્વભાવમાં નથી એવા શુભાશુભ ભાવને પોતાના માનવા એ મિથ્યાત્વ છે. અહીંયા કહે છે કે જેને મિથ્યા ભાવનો નાશ થઈને શુદ્ધ જ્ઞાન આનંદમય પોતાની ચીજનું ભાન થયું છે તેને વ્યવહાર રત્નત્રયના વિકલ્પ પણ તે જાણવા કાળે મારાપણે છે, મારામાં રહેલા છે અને ભલા છે એમ બિલકુલ વાસ્તુ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એવા શુભભાવ આવે, વ્યવહાર રત્નત્રયના શુભભાવ અને એવા વિકલ્પો હોય અને એને એ જાણે ત્યારે એને પોતાથી જુદા જાણે છે, પોતારૂપ જાણતા નથી, પોતાનામાં છે એમ જાણતા નથી. પોતે પોતાનામાં રહે છે, પોતે જ્ઞાન સ્વભાવે રહે છે, પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણવા વાળો ભગવાન આત્મા જ્ઞાતા છે, ત્રિકાળ જ્ઞાયક છે. પરદ્રવ્યનું એને જ્ઞાન થયું તે પરજ્ઞેયને લઈને થયું છે એમ પણ નથી. પરદ્રવ્યનું એને જ્ઞાન થયું તે પરજ્ઞેયને લઈને થયું છે એમ એને ભાસતું પણ નથી. કેમ કે જ્ઞાન જે જ્ઞેયોને જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. આવી તત્વદ્રષ્ટિ થવી મહાદુર્લભ ચીજ છે. આવી દ્રષ્ટિ થાય ત્યારે ધર્મની શરૂઆત થાય. તે જ્ઞાનનો શુદ્ધ સ્વભાવ છે, જ્ઞાનની નિર્મળતા છે, માટે પરજ્ઞેયો જણાય છે. એમાં પરજ્ઞેયોનું કાંઈ કરવું નથી અને આપણે એને પરજ્ઞેય કહીએ છીએ એટલા માટે કે આપણને જણાયા છે એટલે કહીએ છીએ. બાકી એ તો એ પર પદાર્થો છે કે પરને લક્ષ્ય થતા ભાવો છે એ જુદા છે. એમની પર્યાયો જે રીતે બદલાઈ રહી છે એ બધું એના કારણે જે થાય છે તે થાય છે. એને આ ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. જાણે એથી કરીને એની સાથે સંબંધ થઈ જાય છે. ઠીક, સરસ ઉદાહરણ આપું કે આપણે બજારમાં નીકળ્યા હોઈએ અને આપણે હજારો માણસોને જોઈએ એટલે બધા આપણા સગા થઈ જાય છે. આપણે બધાની જોડે સંબંધ એસ્ટાબ્લિશ કરીએ છીએ, નથી કરતા. કોઈની સાથે સંબંધ એસ્ટાબ્લિશ નથી કરતા. દેખાયા બધા, ઘણા માણસો, હજારો માણસો દેખાયા તો દેખાયા, એથી શું થઈ ગયું? એની સાથે કોઈ સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ, નથી કરતા. તો પછી આ જ્ઞાન અનેક જ્ઞેયોને, અસંખ્ય જ્ઞેયોને, અનંત જ્ઞેયોને જાણે તો જાણે, તેથી કરીને એની સાથે એને કાંઈ સંબંધ થઈ જાય છે? કાંઈ સંબંધ નથી, એને સ્પર્શતો પણ નથી. આ ભગવાન આત્મા પરજ્ઞેયોને જાણે છે તો એને સ્પર્શતો પણ નથી. એ તો જ્ઞાનનો એવો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞેયને જાણે એ તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. રાગને જ્ઞાન જાણે ત્યાં રાગના કારણે જ્ઞાન થયું છે એમ ક્યાં છે? એમ છે જ નહીં. અનંત કાળમાં એણે નિજ ઘરની વાત સાંભળી નથી. ગુરુદેવ કહે છે કે નિજ ઘરની વાત સાંભળી નથી, પોતાની વાત સાંભળી નથી, પોતાના સ્વરૂપની વાત એને સાંભળી નથી, સ્વીકારી નથી. સાંભળી છે તો એને એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢી નાખી છે, એના તરફ લક્ષ આપ્યું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા ઘરની વાત એકવાર સાંભળતો ખરો નાથ. એટલી કરુણા કરીને કહે છે, એટલા ભારપૂર્વક કહે છે કે એકવાર સાંભળતો ખરો નાથ. અહીં કહે છે કે જ્ઞેયને રાગને જ્ઞાન જાણે એ શુદ્ધ જ્ઞાન સ્વભાવનું પ્રગટપણું છે. એમાં જ્ઞેયનું એટલે રાગનું કાંઈ કરવાપણું નથી. ખરેખર તો જ્ઞેયને એટલે રાગને જ્ઞાન જાણે છે એમ નહીં, નિશ્ચયથી તો તે પોતે પોતાને જ જાણે છે. પરને શું જાણે? પરને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસદભૂત વ્યવહાર છે. નિશ્ચયથી તો તે પોતે પોતાને જાણે છે, અને પોતાને જાણે છે એમ કથનમાં જાણવા વાળો અને જે જણાય છે એવો જો ભેદ પાડવામાં આવ્યો તો એ પણ વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. માત્ર એ પોતે પોતાને જાણે છે એટલે એ રૂપે થઈ જાય છે, જ્ઞાયક જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. આવી ગંભીર ચીજ પોતાની અંદર પડી છે પણ એને એનું ભાન નથી. પોતાની પ્રભુતાનો મહિમા જેને આવ્યો છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, એ જાણે છે કે કોઈ પણ પરગને મારી ચીજમાં નથી, અને જેને મહિમા આવ્યો નથી એ પર ચીજને પોતા રૂપ માને છે. પોતાની મહાનતા, પોતાની પ્રભુતા, પોતાનું મહાત્મ એ જેને આવ્યું છે અને જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે અને એને પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એ એમ જાણે છે કે કોઈ પણ પરગને મારી ચીજમાં નથી. જાણવામાં આવતો વ્યવહાર રત્નત્રયનો રાગ શુદ્ધભાવ પણ મારી ચીજ નથી, મારામાં નથી. કોઈએ પ્રશ્ન કર્યો કે હા પણ જ્ઞાની એ રાગને જાણે તો છે ને? જાણે છે તો ભલે ને જાણે, એમાં શું વાંધો છે? જાણે છે, પણ જાણે છે એટલે શું? એટલે એને પોતાથી જુદા જાણે છે, પોતે પોતાનામાં રહીને જાણે છે. પોતાના જ્ઞાન સ્વભાવના સામર્થ્યની પ્રગટતા છે માટે એ રાગને જાણે છે. એથી કરીને રાગ એનો કઈ સંબંધી થઈ જાય છે એમ નથી થતું. રાગ એનાથી જુદો જ રહે છે. રાગના કારણે જ્ઞાન થયું છે એમ પણ નથી, અને એને જાણે છે એટલે રાગ સાથે એને કોઈ સંબંધ છે એમ પણ નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. આગળ 395માં પાના ઉપર કહે છે કે લોકો ધર્મના નામે બહારની ધમાલમાં વ્રત તપ આદિ ક્રિયાકાંડમાં રોકાઈ ગયા છે. આ કરું ને તે કરું એમ રાગની ક્રિયા કરવામાં રોકાઈ પડ્યા છે. પણ ભાઈ, કરવું એ તો મરવું છે. રાગની ક્રિયા કરવામાં તો પોતાની શાંતિનો નાશ થાય છે. રાગનું કરવું તો દૂર રહો. અહીં કહે છે કે રાગને જાણવું એ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. પોતાના જ્ઞાનનો શુદ્ધ સ્વભાવ એવો છે કે એ રાગને જાણે છે, રાગના કારણે એનું જ્ઞાન થાય છે એમ નથી. હવે આવી વાત પેલા રાગની રૂચિવાળાને કેમ બેસે? રાગની રૂચિવાળાને આ વાત બેસવી અઘરી, ન બેસે. કેમ કે એને રાગની રૂચિ છે એટલે એનું વીર્ય એ તરફ ઉલસી રહ્યું છે. રૂચિ અનુયાયી વીર્ય, જે તરફની રૂચિ હોય તે તરફનો જીવ પુરુષાર્થ કરે છે. આ પુણ્યની રૂચિવાળો જીવ એ અજ્ઞાનનો પુરુષાર્થ કરે છે. જ્યારે જ્ઞાન સ્વભાવની રૂચિવાળો ધર્માત્મા જ્ઞાન સ્વભાવનો પુરુષાર્થ કરે છે. અહીંયા આ સમજાવે છે કે જ્ઞાન જ્ઞેયને જાણે તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. જો આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થતા તત્વથી શા માટે ચ્યુત થાય છે? આચાર્ય ભગવાનની આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે જ્ઞાન જ્ઞેયોને જાણે ત્યાં જ્ઞાન અન્ય દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી. આવી વસ્તુસ્થિતિ છે. છતાં પણ અજ્ઞાની જીવ જ્ઞાન જ્ઞેયને સ્પર્શ કરે છે એવી મિથ્યા માન્યતાથી આકુળ બુદ્ધિવાળો થઈને નિજ ચિદાનંદમય શુદ્ધ આત્માને છોડી દે છે. આચાર્ય તેથી ખેદ કરીને કહે છે કે અરે અજ્ઞાની જીવ વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ માન્યતા કરીને, વસ્તુનું જેવું સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ માનીને જ્ઞાન જ્ઞેય સાથે એકાકાર થયું છે એવી મિથ્યા માન્યતા કરીને આકુળ બુદ્ધિવાળો થઈને પરમ આનંદમય સ્વ સ્વરૂપને કેમ છોડી દે છે? જ્ઞાન પરને જાણે પણ પરને સ્પર્શતું નથી, અર્થાંત પરરૂપ થઈ જતું નથી. વળી જ્ઞાન પરને જાણે ત્યાં પર જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશતા નથી, અર્થાંત પર જ્ઞેયના કારણે જ્ઞાન થતું નથી. 396 પાના ઉપર આગળ કહે છે જ્ઞેયોને તો જ્ઞાન સ્પર્શતું પણ નથી, લોકોને પોતાના બેહદ અનંત જ્ઞાન સ્વભાવના સામર્થ્યની ખબર નથી. પોતાનો બેહદ સીમા વિનાનો અસીમ અનંત જ્ઞાન સ્વભાવ છે અને એનું સામર્થ્ય સર્વજ્ઞતા કે એનું સામર્થ્ય છે, સર્વ સ્વભાવી છે, એવા સામર્થ્યની એને ખબર નથી. ધર્મી પુરુષ જાણે છે કે સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાના સામર્થ્યથી જ સ્વાધીનપણે પ્રગટ થાય છે. આથી વિપરીત માને તે વિપરીત દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. એક અઘરું ઉદાહરણ મૂક્યું છે, શાંતિથી બેસાડવું, શાંતિથી આવા ઉદાહરણને બેસાડવાનું. કેમ કે સિદ્ધાંત સમજ્યા છીએ ને, એટલે ગુરુદેવ કહે છે કે આ વિંછીના ડંખનું જ્ઞાન થાય ને, વિંછી કરડે એટલે ડંખ મારે, તો વિંછીના ડંખનું જ્ઞાન થાય ને, તે કાંઈ ડંખને લઈને થાય છે એમ નથી. જ્ઞાન સ્વાધીન પોતાથી થાય છે. અજ્ઞાની જીવો જ્ઞાનને પરજ્ઞેયો સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થઈને નાહક દુઃખી થાય છે, નકામા દુઃખી થાય છે, શુદ્ધ ચૈતન્ય તત્વથી ભ્રષ્ટ થાય છે, શુદ્ધ ચૈતન્ય તત્વથી ચ્યુત થાય છે, બહાર નીકળી જાય છે, ત્યાંથી સ્વરૂપથી બહાર નીકળી અને પરજ્ઞેયો સાથે પોતાને સંબંધ છે એમ માનીને આકુળ વ્યાકુળ થઈ જાય છે, દુઃખી થાય છે. નિમિત્તથી જ્ઞાન થાય, નિમિત્તથી ધર્મ થાય, વ્યવહારથી અને રાગથી નિશ્ચય થાય ઇત્યાદિ માન્યતા એ બધો અજ્ઞાન ભાવ છે. આચાર્ય કહે છે કે પરને જાણવા કાળે પરથી જ્ઞાન થયું એમ અજ્ઞાની પર આધીન થઈને સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ કાં થાય છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચન માંથી કેટલાક અંશો લઈએ. અહીંયા કહે છે પંડિતજીએ જે સમજાવ્યું છે કે શુદ્ધ નયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે દરેક વસ્તુનું સ્વરૂપ સ્વયં સિદ્ધ છે, દરેક વસ્તુનું સ્વરૂપ સ્વયં સિદ્ધ છે, દરેક વસ્તુ પોતે પોતાના કારણે છે, એનું અસ્તિત્વ પોતાથી છે, અન્યથી નથી. એટલે પરથી નિરપેક્ષ સહજ છે, પોતાનું અસ્તિત્વ છે અને પોતાનું જેવું સ્વરૂપ છે એ પરથી નિરપેક્ષ સહજ છે. વાસ્તવમાં પર સાથે તેને કાંઈ સંબંધ નથી. અહીં કહે છે શુદ્ધનયની દ્રષ્ટિથી. શુદ્ધનયની દ્રષ્ટિથી એટલે શું? કે અંદર શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી ભરેલો પોતે નિર્મળ આનંદ પ્રભુ છે. એની દ્રષ્ટિથી વિચારીએ તો અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં એ કર્મ નો કર્મ આદિ પરદ્રવ્યો પ્રતિભાસે છે, એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે, એટલે બધા પ્રતિભાસે છે, પણ એમાં ખરેખર એ પ્રવેશતા નથી. એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી કે પરદ્રવ્ય છે એટલે એ જ્ઞાન થાય છે એમ નથી. રાગાદી પુણ્ય પાપના ભાવ તથા કર્મ નોકર્મ આદિ જ્ઞાનમાં જાણવામાં આવે છે, એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સ્વરૂપ છે. રાગાદી પરને કારણે ત્યાં જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. કેમ કે રાગાદી પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રવેશતા નથી, પ્રવેશી શકતા નથી. જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્માનું અંદર લક્ષ કરતા જે જ્ઞાન પ્રગટ થયું એટલે સમ્યક દર્શન થયું, એટલે પોતાને બધાથી જુદો ભિન્ન જાણ્યો, અનુભવ્યો એવું જ્ઞાન થયું છે, તે જ્ઞાન રાગાદીને અને શરીર મન વાણી આદિને જાણે, પરંતુ જ્ઞાન એ જ્ઞેયોને કહે છે કે સ્પર્શતું નથી, તથા એ જ્ઞેયો જ્ઞાનને સ્પર્શ કરતા નથી. જ્ઞાન સ્વરૂપી પ્રભુ પોતે જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણે, પણ જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી, જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી, જ્ઞેયો જ્ઞાનમાં પ્રવેશતા નથી. આવી વાત છે. ધર્માત્માને અશુભથી બચવા દયાદાન, વ્રત, તપ, દેવગુરુ શાસ્ત્રના વિનય ભક્તિ આદિ શુદ્ધભાવરૂપ વ્યવહાર હોય છે, અને એવો શુદ્ધભાવ આવે છે અને એને ધર્માત્મા જાણે છે, પણ તેને જાણનારું જ્ઞાન તેને સ્પર્શતું નથી અને તે શુભરાગરૂપ વ્યવહાર જ્ઞાનને સ્પર્શતો નથી. આવું શુભરાગ રૂપ વ્યવહાર થી જ્ઞાન નહીં અને જ્ઞાન ને કારણે શુભરાગ રૂપ વ્યવહાર નહીં. શુભરાગ રૂપ વ્યવહાર ને કારણે કઈ જ્ઞાન થાય છે એમ નથી અને જ્ઞાન ને કારણે કઈ શુભરાગ રૂપ વ્યવહાર થાય છે એમ નથી. બંને સ્વતંત્ર છે, માત્ર જ્ઞાન તેને જાણે છે. ત્યારે કોઈ વેદાંતિ પૂછે કે જ્ઞાન જ્ઞેયોને સ્પર્શ કર્યા વિના કેમ જાણે, એમ કે બધું સર્વ જ્ઞેયો જ્ઞાન સ્વરૂપ જ છે. સર્વ જ્ઞેયો જગતના બધા જ પદાર્થો એ જ્ઞાન સ્વરૂપ છે એમ, એવું ક્યાંથી હોય? એમ નથી ભાઈ, જરા ધીરો થઈને સાંભળ. તારી ચૈતન્ય જ્યોતિ જ્ઞાન જ્યોતિ પ્રભુ બહાર રહેલી અગ્નિને જાણે, બહારમાં રહેલી અગ્નિને જાણે, પણ તે કઈ અગ્નિ કે તારી ચૈતન્ય જ્યોતિમાં પ્રવેશ પામતી નથી. અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. અરીસાનું ઉદાહરણ લઈને સમજાવે છે ગુરુદેવ, એ સામે અગ્નિ પણ હોય બરફ હોય અને એ બધાના પ્રતિબિંબ અરીસામાં દેખાય છે તો એ અરીસાની સ્વચ્છતા છે, અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ છે. બાકી કઈ અરીસામાં અગ્નિ પહોંચી જાય કે બરફ પહોંચી જાય એમ થતું નથી. અરીસો તો એવો ને એવો જ રહે છે, નથી તો ગરમ થતો કે નથી તો ઠંડો પડતો. અરીસો તે ચીજોમાં પ્રવેશતો નથી અને પેલી ચીજો અરીસામાં પ્રવેશતી નથી. તેવી રીતે આ ભગવાન આત્મા ચૈતન્ય અરીસો છે, તેમાં શરીર મન વાણી ઇત્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે, પણ તે ચીજો જ્ઞાનમાં પ્રવેશતી નથી અને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. પરજ્ઞેય છે માટે પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે એમ પણ નથી, તથા જ્ઞાનને કારણે પરજ્ઞેયો વિદ્યમાન છે એમ પણ નથી. પોતામાં પોતાના લક્ષે જ્ઞાનની સ્વ પર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે. જ્ઞાનનો સહજ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. છેલ્લા બે પેરેગ્રાફમાં કહે છે, આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્ય દેવ કહે છે કે આ લોકો તત્વથી કાં ચ્યુત થાય છે. પંડિતજીની આ વાતને ગુરુદેવ છેલ્લે સમજાવે છે કે લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો એમાં જણાય છે, એટલે લોકો બિચારા અજ્ઞાનવશ પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો સાથે પોતાને પરમાર્થ સંબંધ હોવાનું માને છે. અર્થાત પરજ્ઞેયોના કારણે જ્ઞાન થતું હોવાનું માને છે, પરંતુ એવું માનવું એ અજ્ઞાન છે. શબ્દો પરજ્ઞેય છે એનાથી જ્ઞાન થાય એમ માનવું તે પણ અજ્ઞાન છે. દેવગુરુ શાસ્ત્ર આદિ પરજ્ઞેયો છે એનાથી પોતાને જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞાન થવા કાળે તે તે પદાર્થો બાહ્ય નિમિત્ત હો પણ તે જ્ઞાન ઉપજવાનું વાસ્તવિક કારણ નથી. એટલે કે એ જ્ઞેયો બાહ્ય નિમિત્ત છે પણ એ નિમિત્તને કારણે જ્ઞાન થાય છે એમ નથી. હવે આવી વાત પેલા નિમિત્તવાદીઓને અને વ્યવહારના પક્ષવાળાઓને આકરી લાગે. એની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે એને આ વાત અઘરી લાગે, વ્યવહારનો પક્ષ છે એને વાત અઘરી લાગે, પણ આ સત્ય વાત છે. વિશ્રામનું એકમાત્ર સ્થાન ભગવાન આત્મા છે, વિશ્રામનું એકમાત્ર સ્થાન ભગવાન આત્મા છે. ત્યાં જ વિશ્રામ પામ, ત્યાં જ તું રહે, ત્યાં જ ઠરી જા. પહેલા તો તેની દ્રષ્ટિ કર, તેની દ્રષ્ટિ ન કરતા પરજ્ઞેયોમાં વિશ્રામ માનીને આ અજ્ઞાની જીવ અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો તો પછી આપ અમને આ શા માટે સંભળાવો છો? જો શબ્દો દ્વારા ને વાણી દ્વારા જ્ઞાન થતું નથી તો શા માટે અમને આ વિશે ઉપદેશ આપો છો? ઉપદેશ સ્પષ્ટતા કરે છે, અરે ભાઈ જરા સાંભળ, આ વાણીની ક્રિયા જે થાય છે એ તો જડની ક્રિયા છે, તને ખબર નથી પ્રભુ, પણ ભગવાન આત્મા તો અંદર અરૂપી ચૈતન્યનો પિંડ, શુદ્ધ ચૈતન્ય માત્ર ચિન્હ માત્ર વસ્તુ છે, અને આ વાણી તો જડ છે, ધૂળ છે. એ વાણીને આત્મા ક્યાંથી કરે? વાણી અને જળની ક્રિયા એનો આત્મા ક્યારેય કરતા થતો નથી. વાણી વાણીના કારણે થાય છે, એ તો વાણીને જાણે છે, એટલે કે આત્મા તો વાણીને જાણે છે, વાણી વાણીના કારણે થાય છે, ત્યારે આત્મા વાણીને જાણે છે બસ. અને એ વાણી છે તો જાણે છે એમ પણ નથી, જાણનાર જ્ઞાયક પ્રભુ પોતાનામાં રહીને પોતાથી જાણે છે. આવી સૂક્ષ્મ વાત છે, વાણી થવાની છે તો થાય છે, એમાં કોણ વાણીને કરે. છેલ્લે કહે છે કે સમ્યક દર્શન સ્વભાવ સન્મુખના કોઈ અલૌકિક પુરુષાર્થની પ્રાપ્ત થનારી ચીજ છે. સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન સ્વભાવ સન્મુખના કોઈ અલૌકિક પુરુષાર્થની પ્રાપ્ત થનારી ચીજ છે. એટલે સ્વભાવ સન્મુખ થવાનો જે અલૌકિક પુરુષાર્થ કરવામાં આવે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. પછી ચારિત્ર તો ઓર મહાપુરુષાર્થથી પ્રગટ થાય છે, એમાં તો વળી વિશેષ પુરુષાર્થ છે. પ્રચુર સ્વસંવેદનનો આનંદ જેમાં અનુભવાય છે તે મુનિવરોનું ભાવલિંગ પૂજ્ય છે, એમનું એવું ચારિત્ર છે, એ પૂજ્ય છે, પૂજનીય છે, પૂજનિક છે. આવા પરમ પૂજનિક મુનિવરો આચાર્ય ભગવંતો કેવળીના કેળાયતીઓ પરમ કરુણા કરીને કહે છે, અરે રે, આ લોકો પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ માનતા થતા પરાધીન થઈને શુદ્ધ તત્વથી કાચ યુદ્ધ થાય છે. તો આ રીતે આપણે કળશ 215 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
Thank you.